महादेव्याक्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्र महामन्दे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम् શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 370નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. એક પરિણામ કે ન કરતા દર્વ દોઈ, જીવ ચેતન પરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે એમ વસ્તુ સ્થિતિ છે. માટે જીન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે. જગતમાં એક જીવ દ્રવ્ય છે, પાંચ અજીવ દ્રવ્ય છે. દ્રવ્ય પરિણામી છે, નિત્ય પરિણામી છે. દ્રવ્યનું પરિણમન થયા જ કરે છે. તો પરિણામ બે પ્રકારના છે, એક જીવ પરિણામ અથવા ચેતન પરિણામ અને બીજું અજીવ પરિણામ અથવા અચેતન પરિણામ. સંસારની અંદર પ્રત્યેક દ્રવ્ય પરિણામી છે, નિત્ય પરિણામી છે. આ પરિણમન સતત સમયે સમયે થયા કરે છે. અને પાંચ દ્રવ્ય બધા અજીવ હોવાને કારણે એનું જે કંઈ પરિણમન હોય તે અચેતન હોય. એક જ દ્રવ્ય ચેતન છે, જીવ દ્રવ્ય. એ સિવાય બીજું કોઈ દ્રવ્ય આ વિશ્વની અંદર ચેતન દ્રવ્ય નથી. માટે એક પરિણામ જે ચેતન પરિણામ છે તે જીવનું જ છે, જીવ સિવાય કોઈનું નથી. અને જીવનું પરિણામ ચેતન જ હોય. જીવ ચેતન પરિણામે જ પરિણમે. અને જડ એટલે કે અજીવ અચેતન પરિણામે પરિણમે એમ વસ્તુ સ્થિતિ છે. આખા વિશ્વના સ્વરૂપનું દર્શન જિનેશ્વર ભગવાન કરાવે છે કે એમ વસ્તુ સ્થિતિ છે. માટે જીન કહે છે, જિનેશ્વર દેવ સિદ્ધાંત રૂપમાં સમજાવે છે, વ્યવહારથી ઓળખાવે છે, અનુભૂતિ આપણે કરવાની છે. શું એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં? ચેતન પરિણામ હોય તો એ કરનાર ચેતન દ્રવ્ય જ હોય, અને જો પરિણામ અચેતન હોય તો તે કરનાર એ અચેતન પરિણામ જ દ્રવ્ય હોય, બીજું કોઈ દ્રવ્ય ન હોઈ શકે. એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે. જ્યાં જે દ્રવ્ય છે બે હોવા જરૂરી નથી, જ્યાં જે છે તે દ્રવ્ય છે. બંને દ્રવ્ય નિજ રૂપે સ્થિત થાય છે. જે પદ આપણે હમણાં લઈ, આખું ભેદ જ્ઞાનનું પદ આ પત્ર સાથે બરોબર સુસંગત છે. બંને દ્રવ્ય પોતપોતાની જગ્યાએ છે, બંને દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં પરિણમન કરી રહે છે. પરંતુ દેહજીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે. બે દ્રવ્ય જ એકરૂપે ભાસે છે અજ્ઞાનને કારણે, એટલે બંને પરિણામ પણ એકરૂપે ભાસે છે. હકીકતની અંદર એક દ્રવ્ય બે પરિણામ કરી શકે નહીં. હવે બીજું એક એની બીજી પંક્તિમાં આપણે જઈએ છીએ. બીજી પંક્તિ છે, દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હોય. તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. પહેલામાં આપણે શું જોયું? એક પરિણામનો કરતા બે દ્રવ્ય હોઈ શકે નહીં. બીજી પંક્તિમાં શું જોવાનું છે કે એક દ્રવ્ય પણ બે પરિણામે પરિણમી શકે નહીં. એક એક પંક્તિનું જે કેન્દ્ર મધ્યવર્તી વિચાર છે એને બરોબર લક્ષમાં લેવા પ્રયત્ન કરવો. દ્રવ્યાનું યોગનો પત્ર છે, સમયસાર નાટક બનારસજી દાસજીએ લખ્યું છે, અને આવો દ્રવ્યાનું યોગનો મહાન ગ્રંથની સમજ પરમ કૃપાળુ દેવ બહુ સરળ સાદી સીધી સુગમ ભાષામાં આપે છે, પરંતુ ઉપયોગની સ્થિરતા બહુ જરૂરી છે. એકાગ્રતા વિના, ઉપયોગની સ્થિરતા વિના અને નિર્મળતા વિના વાત પકડી નહીં શકાય. પછી સ્વાધ્યાય માથાનો દુખાવો થઈ જશે, ટાઈમ પાસ કરવો આકરો થઈ પડશે, પણ જેને ઊભા થવું હોય એને છૂટશે. કોઈ ક્ષોભ સંકોચ વિના નમસ્કાર કરી અને ચાલ્યા જવાનું, જેથી બીજાને કોઈને વિક્ષેપ ન થાય. દ્રવ્યાનુયોગની વાત છે. એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. એક જીવ દ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદ્ગલ દ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ તે અચેતન પદાર્થને વિશે હોય નહીં, અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિશે હોય નહીં. માટે બે પ્રકારના પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, બે પરિણામને ધારણ કરી શકે નહીં. ભેદ જ્ઞાન, સમ્યક દર્શન એનો પાયો એ જ છે કે જીવની અંદર ભેદ જ્ઞાનની વિવેક શક્તિ આવે. અનાદિકાળના પરિભ્રમણનું કારણ જીવ અને અજીવ તત્વ સંયોગી છે, સાથે છે, એક જ ક્ષેત્રે છે, સહચારી છે. એથી આ જીવને અજ્ઞાન પરિણામના કારણે એ ભેદ ભાસતો નથી કે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય બંને જુદું છે. જીવ અને દેહ બંને સાથે હોવા છતાં, એક જ ક્ષેત્રમાં હોવા છતાં, આ બંને દ્રવ્ય બંને પદાર્થ તદ્દન એકબીજાથી ભિન્ન છે, અને આ બંને દ્રવ્ય હોવાને કારણે બંનેમાં સમયે સમયે પરિણમન થયા કરે છે. પણ જે પરિણમન થાય છે એ દ્રવ્ય પોતાના સ્વભાવમાં રહીને જ કરી શકે, એટલે કે જીવ દ્રવ્ય ચેતન પરિણામે જ પરિણમી શકે, અચેતન પરિણામે પરિણમી શકે નહીં, અને જળ દ્રવ્ય અચેતન પરિણામે જ પરિણમે, ચેતન પરિણામે પરિણમી શકે નહીં. આમ ચેતન પરિણામ એ જીવ જળ દ્રવ્ય વિશે હોય નહીં, અચેતન પરિણામ જીવ દ્રવ્ય વિશે હોય નહીં, આવી વસ્તુ સ્થિતિ છે. આવી વસ્તુ સ્થિતિ છે. એક દ્રવ્ય બે પરિણામે પરિણમી શકતું નથી, પરિણમન થયા જ કરે છે. હું નાનો હતો, મોટો થયો, વૃદ્ધ થયો, જર્જરિત થયો, પરિણમન થયું, કોનું થયું? જડનું થયું. આ પરિણમન જીવનું છે? આ અચેતન પરિણમન છે કે ચેતન પરિણમન છે? નહીં પકડાય સીધી વાત, પણ અચેતન પરિણામ છે. કારણ કે બાળ વય, યુવા વય, પ્રૌઢ વય, વૃદ્ધ વય, શરીરની અંદર જોમ બનતું શરીર, ચેતન બનતું શરીર, જોબન બનતું શરીર અને વૃદ્ધ જર્જરિત ગાત્ર શિથિલવાળું શરીર, આ બધા પરિણમન સેના થયા? દેહની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ આ બધા જ પરિણામ છે. ઉત્પત્તિ થાય, રોગ થાય, શોક થાય, દુઃખ થાય, મૃત્યુ થાય, એનો વિનાશ થાય, આ બધું પરિણમન કોનું છે? શરીરનું. ઉત્પત્તિ કોની થઈ? શરીરની. શોક કોને થયો? શરીરને. દુઃખ કોને આવ્યું? શરીરને. મૃત્યુ કોનું થયું? શરીરનું. પણ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. જીવ એમ માને છે કે હું જન્મ્યો, મને શોક થયો, મને દુઃખ થયું, મને રોગ થયો, મારું મૃત્યુ થયું. જ્ઞાની કહે છે કે આ વાતને જ્ઞાનથી સમજી લ્યો, જ્ઞાન ધારાથી સમજી લ્યો કે પરિણમન અચેતન કે ચેતન. આત્માની ઉત્પત્તિ છે, આત્મા યુવાન થાય, આત્મા તરુણ થાય, આત્મા પ્રૌઢ થાય, આત્મા ગરડો થાય, આત્મા જર્જરિત થાય, આત્મામાં રોગ થાય, આત્માનું મૃત્યુ થાય. લક્ષણ તો બતાવી દીધા છે. જીવના લક્ષણ આપણે જાણીએ છીએ, અજીવના જાણીએ છીએ. જીવના લક્ષણમાં એ જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનંત સ્વીર્ય, અનંત સુખ, અનંત આનંદ, પરિણમન, આ બધા ચેતનના લક્ષણો છે. અને રૂપ, રસ, ગંધ, વર્ણ એના પુદ્ગલ પરમાણુઓ ભેળા થવા વિખરાવા, ભેળા થવા વિખરાવા, પુદ અને ગલ, સળવું, વિનાશિત થવું, આ બધું પરિણમન એનું છે. આ ગુણ અને એનું પરિણમન, આ ગુણ અને એની વૃદ્ધિ. તો આ પરિણમન થાય છે, કોનું થાય છે? અચેતન તત્વ જે છે તેનું. શરીરનું થાય છે. શરીર એ ચેતન તત્વ કે અચેતન? તો એની સાથે એકરૂપતા શેને કારણે છે? અજ્ઞાન પડે. આ એકરૂપતા કેવી રીતે તૂટે? જ્ઞાનીના વચનથી. જ્ઞાનીના વચનથી આ ભેદ કરવાની વિવેક જીવમાં દાખલ થઈ ગયો. આજે પરમ કૃપાળુ દેવે આ વાત સમજાવી કે બંને પરિણામ ભિન્ન છે, બંને પરિણામ કરનાર દ્રવ્ય ભિન્ન છે, બંને દ્રવ્યનું પરિણમન ભિન્ન ભિન્ન ચાલે છે. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરી શકતું નથી, કોઈ એક પરિણમન બીજા દ્રવ્યનું હોઈ શકતું નથી. વાત બેસે, ખૂબ એના ઉપર ચિંતનની આવશ્યકતા છે. જ્ઞાની પુરુષના વચન, એનો મળેલો વિચાર, એના ઉપર સતત મનન, ચિંતન, ખોલન, આ સાચું ધ્યાન છે. ધ્યાનનો વિષય આ હોઈ શકે કે હું કોણ, એના લક્ષણ શું, શરીર તે હું નહીં, ચેતન તે હું, શું કામ, એનું પરિણમન શું. એ પોતાની પોતાની જ અવસ્થા છે. મારો 50, 60, 70 વર્ષનો અનુભવ છે. એક એક અનુભવ ઉપરથી, પરિણમન ઉપરથી બેને જુદા પાડો. ખાવાની ક્રિયા થઈ, ભૂખ લાગી, તૃષા લાગી, શરીરમાં રોગ થયો, દુઃખ આવ્યું, વેદના થઈ, સોજો ચડ્યો, તાવ આવ્યો, આ બધી આ બધા જે કંઈ પરિણમન થયા, આ પરિણમન જડ પુદ્ગલ દ્રવ્યમાં થાય છે કે આત્મા ચેતન દ્રવ્યમાં થાય છે? એક એકનો વિચાર કરતા જઈએ, કેનો કેનો શું સ્વભાવ છે. આ રૂપી પરિણમન છે ને, યુવા બાળમાંથી યુવા થાય, રૂપી પરિણમન કે અરૂપી? રૂપી તો રૂપી જેવું હોઈ ન શકે, જીવ અરૂપી છે. કાળું ભટ્ટ શરીર થઈ ગયું, રોગને કારણે, વ્યાધિના કારણે, ચિંતાના કારણે રૂપમાં ફેરફાર થયો. કોનો ગુણ છે? આત્માનો. આત્મા કાળો ભટ્ટ પડી ગયો. દેખાય છે એની જ આપણે વાત કરીએ, આપણે ક્યાં બીજી વાત કરીએ? શરીરનું પરિણમન છે. શરીર જડ કે ચેતન? રોગની અવસ્થા, દુઃખની અવસ્થા, શોકની અવસ્થા, સંયોગની અવસ્થા, વિયોગની અવસ્થા, રસાસ્વાદ, પાંચે ઇન્દ્રિયોના બધા જ વિષયો, એ વિષયોની સાથે થતો વધઘટ, હાનિ, વૃદ્ધિ, લાભ, અલાભ, ઇષ્ટતા, અનિષ્ટતા, આ બધા સાથે વિચાર કરતા કરતા એ પરિણમનની અંદર જીવે પોતાનું માની લીધું અને એકરૂપતા ગણી લીધી. ખરેખર આ જીવ તત્વ એ જુદો છે. જ્ઞાનીના વચનથી, એના વિચારથી, એ વચનના વિચારને ગ્રહણ કરવો હોય, એ વિચાર અનુભૂતિના રૂપમાં લેવો હોય, જ્ઞાનીના વિચારને આત્મસાત કરવો હોય તો એ ધ્યાન દ્વારા થાય છે. અનુપ્રેક્ષા જૈન દર્શનમાં ધ્યાનનો શબ્દ છે, નિધિ ધ્યાસન અથવા અનુપ્રેક્ષા. વેદાંતમાં પણ આ નિધિ ધ્યાસન શબ્દ છે, અનુપ્રેક્ષા નથી. નિધિ ધ્યાસન અખંડ ચિંતવન તત્વનું કરવું, તે એવું ચિંતવન કરવું, એવું ચિંતવન કરવું કે જેથી બુદ્ધિનો વિપર્ય નાશ થાય અને પ્રજ્ઞા પ્રગટ થાય, એટલે જીવ નિર્વિકલ્પ થાય. એ કેવળ જ્ઞાન, એ ધ્યાનની ઉપલબ્ધિ. નિર્વિકલ્પ થવું તે, નિર્વિચાર થવું તે ધ્યાન નથી, એ તરંગ છે, એ કલ્પના છે, એ તુક્કા છે. હું નિર્વિચાર થઈ જાઉં, તું નિર્વિચાર થા તો પછી શું કરીશ? શેનો સાક્ષાત્કાર શેનો કરવો છે? કયા તત્વને આત્મસાત કરવું છે? મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે. આત્માના વિચાર વિના આત્મ સાક્ષાત્કાર કેવી રીતે કરીશ? ધ્યાન દ્વારા મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, અથવા ઈશ્વર સાક્ષાત્કાર કરવો છે, જેને ઈશ્વરની વાત છે. ઈશ્વર એટલે શુદ્ધ સ્વભાવ, પૂર્ણ સ્વભાવ, પૂર્ણ સ્વરૂપ. હવે એના વિચાર વિના તું સાક્ષાત્કાર કેવી રીતે કરીશ એ સમજાવ. વાત બેસે છે. વિચારની ઉપર એવી એકાગ્રતા લગાવીએ, વિચારનું એવું ચિંતન થાય, વિચારનું એવું પૃથક્કરણ થાય, વિચારનું એવું મંથન થાય, એમાંથી નવનીત નીકળે, એમાંથી પોતાના સ્વરૂપ વિશેની નિર્વિકલ્પતા ઊભી થાય. અને જેવો નિર્વિકલ્પ થયો એટલે ધ્યાનની પૂર્ણ સ્વરૂપ એટલે સમાધિ, જે ચિરકાળ ટકે છે, ચિરકાળ ટકે છે. કલ્પના જલ્પના એ ધ્યાનનો વિષય કદાપી હોઈ ન શકે. અહીંયા આ બીજી વાત કે એક દ્રવ્ય બે પરિણામ કરી શકે નહીં. તો મને કાંઈ થાય એટલે મને થાય છે આવું માનવું નહીં. બીમાર થાય, રોગ થાય તો એ પરિણામ જીવનું નથી. પેલા એ સમજાય, કારણ કે એ પરિણામ જુદું છે અને જીવનું પરિણામ ચેતન પરિણામ છે. જીવનું મેં આજે ભક્તિ કરી, સ્વાધ્યાય કર્યો, જ્ઞાનનો ઉઘાડ થયો, આ દેહનું પરિણામ કે જીવનું? અદ્ભુત શાંતિનો અનુભવ થયો. મારી આકુળતા હતી, સવારના પૂર્વમાં અજંપો હતો, અહીં કંઈ મન કંઈ ગમતું નહોતું, મન જ શાંત થઈ ગયું, મન જ વયું ગયું. આ ગમો અણગમો કરવાવાળું તત્વ, એ જે છઠ્ઠી ઇન્દ્રિય, એ જ શાંત પડી ગઈ અને બિલકુલ સમાધિને આનંદની અંદર લીન. બસ ઓહો, હવે તો બસ આનંદના હિલોડા છે. આ પરિણામ કોનું, ચેતનનું કે અચેતનનું? ચેતનનું પરિણામ છે. એ ચેતનનું પરિણામ કરનાર કોણ, કયું તત્વ? અંદર રહેલો જીવ નામનો પદાર્થ છે, એ પરિણમી રહ્યો છે અત્યારે. એટલે જીવ જ્યારે પરિણમે છે ત્યારે આ જીવને આનંદની અનુભૂતિ થાય છે, અને જડ જ્યારે પરિણમે છે ત્યારે આ જીવને આકુળતા થાય છે. આગળ વધીએ આપણે. એક કરતુતી દોઈ દર્વ કબહુ ન કરે, માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે, અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે, અર્થાત ન જ કરે. સૂત્ર ત્રીજું, પંક્તિ ત્રીજી, શું કહે છે આ ત્રીજી પંક્તિમાં? એક જ ક્રિયા બે દ્રવ્ય સાથે મળીને ન કરે. આપણે કહીએ પરિણામ ક્રિયાનું થાય છે, પરિણામ ક્રિયાનું, જે પરિણમન થાય છે એનું બાહ્ય સ્વરૂપ ક્રિયાનું છે. તો આવી એક જ ક્રિયા બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં, એક જ ક્રિયા ન થાય, બે ક્રિયા થાય જો બે દ્રવ્ય કરે તો. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. બે દ્રવ્ય એકાંતે મળી જાય, એકાંતે મળવું એટલે પરસ્પર અભિન્ન ભાવે મળવું, ક્યારેય છૂટા ન પડવું, તે એકરૂપ થવું, તદાકાર થવું, તન્મય થવું વગેરે વગેરે વગેરે, એમાં બે દ્રવ્ય એકરૂપ થઈ જાય કે જેથી કરીને કોઈ કાળે કોઈ પ્રયોગે કોઈ વિધિએ કોઈ ક્રિયાએ કરીને તે દ્રવ્ય છૂટા પડે નહીં. એને બે દ્રવ્યનું એકાંતે મળવું. પૂદગલ દ્રવ્ય પૂદગલ દ્રવ્યમાં એકાંતે મળી શકે, પૂદગલ દ્રવ્ય પૂદગલ દ્રવ્યમાં એકાંતે મળી શકે, પણ ચેતન દ્રવ્ય પૂદગલ દ્રવ્ય સાથે એકાંતે મળી શકે નહીં. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે. જો એક જ દ્રવ્ય બનતું હોય, એક જ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું હોય, તો મૂળ દ્રવ્યને પોતાના સ્વભાવનો ત્યાગ કરવો પડે. પણ એમ કોઈ કાળે બને નહીં કે દ્રવ્ય અથવા પદાર્થ જે સત છે, જેનું હોવાપણું ત્રિકાળ છે, ત્રણ કાળને વિશે જેનું હોવાપણું છે અને જેનું હોવાપણું એના ગુણ અને લક્ષણ સહિત છે, કે ગુણ લક્ષણ શક્તિ વૈરાગ્યા અને છે એવું ન બને. કોઈ પદાર્થનું હોવાપણું એની શક્તિના આધાર ઉપર, સત્તાગત જે શક્તિ છે તે શક્તિ યથાવત રહે છે. માટે એવું તો બને જ નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે, એવું બને નહીં. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે? જો બે દ્રવ્ય એકરૂપ થતા નથી, એકાંતે અભિન્નપણે એકરૂપ થતા જ નથી, તો બંને મળીને એક ક્રિયા કેવી રીતે કરી શકે? શક્ય જ નથી. યશોવિજયજી મહારાજે એક સ્તવનમાં કહ્યું, ત્રાંબુ જે રસ વેધિયો સાહે લડિયા, ફરી ત્રાંબુ તે નવી હુએ ગુણ વેહળિયા. પદાર્થને પદાર્થની અંદર એકાંતે મળવાનું થાય છે, પૂદગલ પૂદગલ દ્રવ્યમાં, ધાતુ ધાતુમાં, આવું બને છે, એકાંતે મળે છે. પછી નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે અને એમાંથી મૂળ વસ્તુ પોતાનો જે ગુણ છે એ ગુણ ગુમાવી દે છે. પણ એ પૂદગલ પૂદગલમાં જડ જડમાં જ થાય છે. પરંતુ આવી સ્થિતિ અને પછીનું જે પરિણમન થાય છે, એ પરિણમન, એ નવી વસ્તુ જે બની છે, બંનેના મિશ્રણથી સંયોગથી જે વસ્તુ બની છે એનું પરિણમન જોવા મળે છે. આખા સંસારમાં જેટલા પદાર્થો આપણને જોવા મળે છે, એ દરેક પદાર્થની અંદર કંઈ ને કંઈ પ્રકારનું મિશ્રણ, કોઈ ને કોઈ પૂદગલ પદાર્થની વિશેષતા એ ભેગા થઈ ગયા હોય, એમાંથી નવું થાય અને નવામાંથી જૂનાનું પછી સ્વરૂપ જોવા ન મળે. જૂનાનો ગુણ જે આપણે જાણતા હોય એ ગુણ જોવા ન મળે. દૂધમાં નાખીએ દહીં અને દહીંમાંથી થાય છાશ. હવે એનું દૂધ કેવી રીતે કરવું? ત્યારે દૂધનું દૂધપણું ચાલ્યું ગયું, જેનો પ્રભાવ હોય એવું થાય, બે મળીને એક જુદો પદાર્થ થયો અને એ પદાર્થ થયો તે દહીં થયું, એનો વલોવીને શું થયું? છાશ થઈ. એમાંથી ખૂબ ભલોવણ કર્યું, ક્રિયા કરી અને શું નીકળ્યું? માખણ. હવે માખણનું દૂધ બનાવી દે. કાંઈ માખણ નહીં, છાશ મને લાવ, મારને જ જોતું. એ બધું જ એકરૂપતા, પદાર્થ પોતાનું મૂળભૂત સ્વરૂપ ગુમાવે, તત્વથી નહીં હો, વ્યવહારથી આપણને લાગે કે આ પદાર્થ તો ગયો અને ગયો જ, પછી ફરી પાછો ન મળે. હવે જ્યારે દૂધ જોતું હોય તો ફરીથી કોઈ ગાયને ગોતવા જવાની, આ માખણના પિંડામાંથી દૂધ નહીં મળે. પણ ભાઈ આમાંથી જ મેં બનાવ્યું છે, એમાંથી જ ઘી બન્યું છે, ભલે બન્યું, રૂપાંતર થયું, પરિણમન થયું, એક જ આ બધું પરિણમન કેનું છે? એક જ પૂદગલ દ્રવ્યનું છે, એકરૂપ થાય છે, અભિન્નપણે ભેગા મળી જાય છે, પછી જ નવું સ્વરૂપ થાય છે. જો દૂધ અને મેળવણ જુદું રહે તો દહીં ન થાય. આ થાય છે. એક પોતાનું અસ્તિત્વ ગુમાવે છે, બીજો ઓલાના અસ્તિત્વને પ્રાપ્ત કરે છે, બંને મળીને કોઈ નવા દ્રવ્યનું રૂપાંતર થાય છે. ઘી ગોળ લોટ શીરો થાય, લાડુ થાય, પણ હવે આમાંથી ગોળ આપો, ન થાય. જગતના પદાર્થોમાં આપણે જે મિશ્ર જોઈએ છીએ એ એક જ દ્રવ્યનું પરિણામ છે, અને એમાં એકાંતે મળવું થાય છે. જ્યાં સુધી એકરૂપ ન થાય ત્યાં સુધી કહી કે આ વસ્તુ કાચી છે, આ સુખડી કાચી છે, આ શીરો બરોબર નથી. એકરૂપ થાય અને પછી મૂળ દ્રવ્ય પોતાનો સ્વભાવ ગુમાવી દે, એનું પરિણામ પછી લોટનું લોટ રૂપે ન થાય, ઘીનું ઘી રૂપે ન થાય, ગોળનું ગોળ રૂપે ન થાય. ત્રણેયનું મળીને એક મિશ્ર પરિણામ થયું, પણ બધા પરિણામનો સરવાળો પૂદગલ દ્રવ્યનું પરિણામ છે. એવું જડ અને ચેતનનું થાય. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. તે જડ અને પૂદગળ ભેગા થઈ ગયા, અનાદિકાળથી ભેગા થઈ ગયા, અને આની અંદર આ દૂધના મેળવણની જેમ ચેતન તો દવાઈ ગયું, આ મેળવણ જેવું આ જડ છે એ જ ચારે બાજુ દેખાય છે, પ્રત્યેક જન્મમાં દેખાય છે, પ્રત્યેક યોનિમાં દેખાય છે, પ્રત્યેક ગતિમાં દેખાય છે, પ્રત્યેક જીવમાં દેખાય છે, પ્રત્યેક પરિભ્રમણમાં. પ્રધાનતા કોની છે? જડની. બાહ્ય કોણ છે? જડ. તો પછી આ જીવે પોતાનો સ્વભાવ ગુમાવી દીધો. આ ચેતન પોતાનું ચેતનપણું છોડી અને હવે અનાદિકાળથી એના ભેગા રહેવું છે, તો લઈને આપણે એના ભેગા જડ થઈ જઈએ. આપણે કહીએ છીએ હો, જેનામાં જ્ઞાન ગુણ અવરાય છે ને વધારે પ્રમાણમાં, એને આપણે કહીએ હાવ જડ જેવો થઈ ગયો હતો. જો સિદ્ધાંતનું આપણને બરોબર આ આપણી સંસ્કૃતિમાં આ વણાઈ ગયા છે તત્વો, એટલે આપણે ત્યાં આવી કહેવતો છે. આવી કહેવતો પછી બીજી ભાષામાં નથી, કે સાવ જડ જેવો થઈ ગયો. એનો મતલબ કે તું તો ચેતન છું, સમજણ શક્તિ, વિવેક, જ્ઞાન, કંઈક વસ્તુ સમજતું, શું જડ જેવો થઈ ગયો? જડ જેવો થઈ ગયો એટલે જેનામાં બોધ નથી, જેનામાં સંવેદના નથી, જેનામાં લાગણી નથી. ચૈતન્ય એટલે શું? ઉપયોગ એટલે શું? ઉપયોગો જીવલક્ષણમ તત્વાર સૂત્ર. ઉપયોગ એટલે શું? ચૈતન્ય. ચૈતન્ય એટલે શું? કૃપાળુદેવ ચોસાઠના પાઠમાં આ સમજાયું, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને, કે જેનાથી પર પદાર્થનો બોધ થાય, લાગણી થાય, સંવેદના થાય, આવું જે તત્વ છે એની પાસે એનો ઉપયોગ નામનો ગુણ છે, એ ચૈતન્ય ગુણ છે. એ ચૈતન્ય ગુણ જ્યાં નબળો પડે છે ત્યાં આપણે પણ કહીએ છીએ કે હાવ શું તું જડ જેવો થઈ ગયો. મતલબ કે જડમાં આવા ગુણો નથી, જડ આ ભેદ કરી શકે નહીં, જડ આ લાગણી પામી શકે નહીં. આટલી આટલી વસ્તુ છે ને કાંઈ લાગણી તમને થતી નથી, કોઈ સંવેદના થતી નથી, તમને કાંઈ બોધ થતો નથી. પરિસ્થિતિ આટલી બદલાય છે, કોઈ બોધ નથી પડી રમતો, જડ જેવા છો. આપણી કહેવતોની અંદર આ વાતને બરોબર વણી લીધી છે. વસ્તુ ક્યારેય પોતાના સ્વભાવનો ત્યાગ કરતું નથી, અને અનંતકાળથી આ જીવ આ જડ પરિણામ દેહ રૂપે જીવની સાથે છે. ક્યારે ચેતન થયા? આ પૂદગલ પરમાણુ દેહ રૂપે જીવ સાથે અનંતવાર જન્મ મરણ કર્યા, અનંતવાર એવા પદાર્થોનો આપણે સંગ્રહ કર્યો પરિગ્રહના રૂપમાં, 50-50 વર્ષ સુધી આપણા સંગમાં આ જે પદાર્થો રહ્યા એ પદાર્થોમાં આપણા સંગે રહેવાને કારણે ચેતનપણું એનામાં આવ્યું. આ ચશ્મા 50 વર્ષ ત્યાં હું પહેરું છું એનાથી જ મને દેખાય છે. હવે આ ચશ્મા કાઢીને આ ચશ્માને કંઈ દેખાય છે? તો એ મારા સંગેરિયા કેટલા વર્ષ, 50 વર્ષ. તો આનામાં કોઈ ચેતન ગુણ આવ્યો જાણવાનો, સમજવાનો, ભેદ કરવાનો, વિવેક કરવાનો કોઈ ગુણ આનામાં કરો? અસર પડી કે આ જ્ઞાની પુરુષના ચશ્મા પહેરવાથી વધારે સમજાય? તો લાવ તીર્થંકરના ચશ્મા, થાય ખરું? કઈ ના થાય, જડી જડ જ છે. ચેતનના સંગમાં હોવા છતાં, ચેતનના સંગમાં હોવા છતાં એનામાં ચેતન પરિણામ ઉપજી શકે નહીં. તેમજ આગળ વધીએ છે. દોઈ કર્તુતી એક દર્વન કરતું હોય, તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. જેમ એક દ્રવ્ય બે ક્રિયા કરતું નથી, એમ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. જો કોઈ બે ક્રિયા હોય તો જરૂર એ બે દ્રવ્ય થકી જ થયેલી છે એમ સમજવું. ત્યાં બે દ્રવ્ય જડ અને ચેતન છે, બે ક્રિયા જડની અને ચેતનની, ચેતન ક્રિયા અને અચેતન ક્રિયા, એ બંને ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે એક સમયને વિશે જ્ઞાનીઓ જ્યારે વાત કરે છે ત્યારે એ સૂક્ષ્મતાની વાત છે, અને આપણે સેનાથી ટેવાયેલા છીએ? સ્થૂળતાથી. સમય છે એ કાળ દ્રવ્યનું સૂક્ષ્માતી સૂક્ષ્મ અંશ છે, જેને એક આંખના પલકારામાં અસંખ્ય સમય વીતી જાય છે. આને જૈન દર્શનમાં સમય શબ્દની વાત કરી છે, અને આ સમયવર્તી ઉપયોગ કેવળ કેવડીને હોય, છદ્મસ્થને ન હોય. છદ્મસ્થનો ઉપયોગ હોય એ કાળના અનંત અંશ ભેગા થાય એટલો હોય. જેમ કે સેકન્ડનો, તો આપણને સેકન્ડના ઉપયોગની પણ ઘણી વાર ભાન પડતી વસ્તુ સેકન્ડે સેકન્ડે બદલાય તો આપણને ખબર પડે નહીં, મિનિટે મિનિટે બદલાય. આ તો ઘણો મોટો અંશ થયો કાળનો સમયની દ્રષ્ટિએ, પણ મિનિટે મિનિટે ફેરફાર થાય તો આપણને ખબર પડે નહીં, કલાકે કલાકે ફેરફાર થાય તો વળી થોડી ઘણી ખબર પડે, પડવી હોય તો. અને ઘણાને તો દિવસો દિવસો, મહિના મહિના અને વર્ષો વર્ષ પરિવર્તન થયા કરતું હોય સતત, તો એક વર્ષ સુધી એને ખબર ન પડે કે પરિવર્તન થયું. આટલી સ્થૂળતા, આટલું બુદ્ધિનું જાડાપણું આપણું છે, એનું કારણ જ્ઞાન ઉપર આટલા આવરણ છે. પરિણમન આપણને પકડાતું નથી. થાય છે એ હકીકત છે, થાય છે એ હકીકત છે, આપણને ખબર પડતી નથી. એટલે આપણે તો, મેં કીધું ને કે 12 મહિના સુધી પહેરેલા જોડાને આપણે કે નવે નવા છે, મૂરખ. 365 દિવસ સમયે સમયે થતું પરિવર્તન, અને ઘસારો જ થાય કે નવાનો થાય, એની ચામડાની અંદર કે ચમક ન આવે કે એના સોલ વધે નહીં ઘટે, છતાં તને તો એટલો જાદી બુદ્ધિનો છે. મારું તો એવું ને એવું ખમીસ હતું, એવો ને એવો ટુવાલ હતો, એવો ને એવો ગયો, એવો ને એવો હતો. કેટલા મહિના પહેલાનું? તો 6 મહિના. 6 મહિના પહેલાનો એવો ને એવો? આટલો સ્થૂળ ઉપયોગ તારો? જીવ છે વ્યવહારની ભાષા સમજે છે, તત્વની ભાષા ઉપર ક્યારે આપણો લક્ષ નથી. રસોઈ ચડે છે, એક એક સેકન્ડે સમયે સમયે એમાં ફેરફાર થાય છે, પકડાય છે. અડધો કલાકે પકડાય કે દાળ ચડી ગઈ કે નહીં ચડી ગઈ, ચમચો લઈને જીવે વળી કે નથી, વળી 15 મિનિટ પછી જોશું પછી. પણ એક એક મિનિટે એમાં ફેરફાર થાય છે, એ પકડાય છે. થાય છે તો ખરો ને, કે એકાએક કાંઈ નહોતું ને એક કલાકે એની મેળે દાળ આખી ચડી ગઈ, ખીચડી ચડી ગઈ, બધું થઈ ગયું તૈયાર? ના, સમયે સમયે પરિણમન થયા કરે છે. પણ એ પરિણમન જીવના લક્ષમાં આવતું નથી. અને એવી સ્થૂળ બુદ્ધિ થઈ ગઈ છે, બે પાંચ મિનિટ વી જાય, હા એ રોટલી બળી ગઈ, બળી જ જાય ને, પણ એ બળતી જ નહીં. એનો પ્રયોગ, એની પ્રક્રિયા ચાલુ હતી, પણ સમયે સમયે આપણને એના પરિણામ પકડાતા નહોતા. જેની જાગૃતિ હોય, જે ઉપયોગપૂર્વક એકાગ્રતાપૂર્વક જે રસોઈ કરતું હોય, એને તરત ખબર પડે કે આને ઉઠલાવો, હવે આને ઉઠલાવો, આને ઉઠલાવો. એક રસોઈઓ 50 રોટલી એક તવામાં નાખી હોય અને એક પણ રોટલી બળે નહીં, કાચી ન રહે, અને ફટાફટ ઓલો સૂયો લઈને કરતો હોય, એમાં અને આપણા ઘરે કામ થતું એમ ફેર કરો ને. એકાગ્રતા, ધ્યાન જેને આપણે કહીએ, એ કેના દ્વારા આવે છે? આપણા ચૈતન્યની ઉપયોગની એકાગ્રતા છે એના આધાર ઉપર. જેની એકાગ્રતા ન હોય એની રસોઈ રોજ દાઝી જતી હોય, એના કપડાં રોજ ફાટી જતા હોય, એનું કોઈ ઠેકાણું એના ઘરની અંદર ન હોય. કારણ શું? એને ઉપયોગ જ નથી. જળ જેવા હાવ, 15 દિવસે ખબર પડે કે કપડું મેલું થયું છે. એને 4 દિવસે ખબર પડે કે ઘરમાં કચરો છે. એને 15 દિવસે ખબર પડે કે લોટમાં ધનેડા પડ્યા છે. સતત ચાલતું પરિવર્તન અને એની પ્રક્રિયા પકડાતી નથી. ઉપયોગની જડતા જેની હોય, અને જે કેળવણી છે, કેળવણી આજ છે, મનની કેળવણી જોઈએ. આજે આપણી પાસે મનની કેળવણી નથી, માહિતીની કેળવણી છે. જાણીએ છીએ બધું, પણ એને રસોઈ કરતા ન આવડે, કોમ્પ્યુટર ચલાવી જાણે, ગેસ સળગાવી જાણે, અને કોમ્પ્યુટરની અંદર બધા એના જે કંઈ છે પકડી શકે છે. આ પકડાતું નથી. એકાગ્રતા, મનની ચંચળતા જેટલી વધે એટલી ઉપયોગની એકાગ્રતા તૂટે. ઉપયોગની એકાગ્રતા જેટલી જેટલી તૂટે તેટલા પ્રમાણમાં કોઈ પરિણમનનો ખ્યાલ આવે નહીં જીવને. રોગનું પરિણમન જીવનમાં થાય એનો પણ આપણને ખ્યાલ ન આવે. શરીરના કોઈ અંગની અંદર ફેરફાર થાય પછી કોઈ ડોક્ટર એમ કહે કે આટલા વખત થયા છે તમને કાંઈ ખબર ન પડી, ન પડે. કાં તો એના ઉપર લક્ષ ન હોય, પ્રીતિ ન હોય, રુચિ ન હોય, તોય ન ખબર પડે, અને કાં ઉપયોગની જડતા હોય તોય ન ખબર પડે. બે વસ્તુ છે. જ્ઞાની કહે છે કે બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં, એક જ સમયે એક જ ઉપયોગ હોય. હું જ્યારે વાંચું છું ત્યારે ઉપયોગ વાંચવામાં જ હોય, ત્યારે સાંભળવામાં ન હોય. સાંભળું છું ત્યારે ઉપયોગ સાંભળવામાં જ હોય, વાંચવામાં ન હોય. કોઈ પણ પદાર્થને હું જોઉં છું ત્યારે પેલો દર્શનગુણનો ઉપયોગ પહેલાં થાય કે મેં જોયું અને પછી એ શું છે એનું મને જ્ઞાન થયું. તો દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એટલા બધા સૂક્ષ્મ છે. જ્ઞાની કહે છે પહેલાં દર્શન ઉપયોગ થાય પછી જ્ઞાન ઉપયોગ થાય, પહેલાં સામાન્ય ઉપયોગ થાય પછી વિશેષ ઉપયોગ થાય. સામાન્ય ઉપયોગ એ દર્શન ઉપયોગ, વિશેષ ઉપયોગ એ જ્ઞાન ઉપયોગ. મેં સામાન્ય ઉપયોગ થયો એ નિરાકાર ઉપયોગ થયો, જ્ઞાન થયો એ સાકાર ઉપયોગ થયો. કંઈક છે એ ઉપયોગ થયો એ દર્શન ઉપયોગ થયો, પછી જ્ઞાન ઉપયોગ થયો કે કંઈક છે એ ઝાડ છે, માણસ છે, કોઈ બોલાવે છે, કંઈ આમ થયું. ચોક્કસતા હોવી, સ્પેસિફિક બનીને આપણે, એ બધો જ્ઞાન ઉપયોગ થયો. એ જ્ઞાન ઉપયોગ વધારે ને વધારે નિરાકાર વસ્તુને સાકાર બનાવતી જાય છે અને એક રૂપ આપે છે. ના આ તો કપડું જ છે, ના આ તો આ જ હતું. દોરડીમાં સર્પની ભ્રાંતિ થાય જ્ઞાનીઓ કહે છે. દર્શન ઉપયોગથી પહેલાં લાગે કંઈક છે, શું છે, આ છે. એ ધીરે ધીરે કરતા જેમ જ્ઞાન ઉપયોગની એકાગ્રતા થતી જાય તેમ પેલા ભ્રાંતિ થાય અને ભ્રાંતિમાંથી સત્યની ઉપલબ્ધિ થાય. કે ના તો આ છે. એકી સાથે બે ઉપયોગ કોને હોઈ શકે? તો આપણે ત્યાં કહ્યું છે કે કેવડીને બંને ઉપયોગ યુગપત હોય. એક એક વસ્તુને જુએ છે ને જ્ઞાન છે ને, જ્ઞાન છે ને જુએ છે, યુગપત, સાયમલ્ટેનિયસ, એકી સાથે, સહજ, સમયનો પણ ભેદ નહીં. પણ આપણે ત્યાં સમયની વાત કરવી જ નથી, થઈ શકે એમ નથી. જ્ઞાની કહે છે એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. અને આપણને આવો અનુભવ છે, કે આપણે સોઈ પરોતા હોય ને ઘડિયાળમાં જોઈએ એવું બને, કેટલા વાગ્યા ન બને. દરેકે દરેક ક્રિયાની અંદર જો જોઈએ તો આપણને લાગે કે જરાક ક્રિયાની અંદર ઉપયોગ ઘટી જાય તો એ ક્રિયા, એ દાળની ચમચી કમીઝ ઉપર, કોન્સન્ટ્રેશન નથી, ક્યાંક ઉપયોગ વયો ગયો, વિચારે ચડી ગયો, રકાબી સાથે વાત કરતો હોય, વાતમાં એટલો લીન થઈ જાય, ઉપયોગ ત્યાં ગયો અને અહીંયા ઢોળાયો, લખે પણ જુઓ તો ખરા અહીંયા ઉપયોગ છૂટી ગયો. અને જેનો ચામાં જ ઉપયોગ છે તો એ કંઈક તમે શું કીધું મારું ધ્યાન નથી હો, તમે કંઈક કીધું એ પી લીધા પછી પૂછે ડાયો કે તમે શું કીધું, કયો તો ફરીથી, તો ઓલો કે હું બોલ્યો હોય તો સાંભળ્યું નહીં, કાન નહોતા, કાન હતા, ઉપયોગ નહોતો. જો સાચો પ્રમાણિક હોય તો કે કાન હતા, ઉપયોગ નહોતો. અને જે બે હોવાનો દાવો કરે એ બોતળું બારે, કીધું હોય કંઈ સમજે કંઈ, વાત પકડાય નહીં બરોબર, પૂરેપૂરી પકડાય. ક્યારે? જો ઉપયોગ સાથે વાતનું શ્રવણ કર્યું હોય તો, ઉપયોગ સાથે વસ્તુને જોઈ હોય તો બરોબર સાકાર જ્ઞાન થાય નિરાકારમાંથી. આ પંખો છે, જોતા પંખો કયો મેડનો છે, કેટલી સાઇઝનો છે, કેટલા કયા રંગનો છે, કયા બ્રાન્ડનો છે, બધી ખબર પડી જાય ઉપયોગ સાથે હોય તો. પણ આમ તો આમ તો વાત કરતાં કરતાં જોઈ લીધો પંખો ફરે છે તો, એને પછી પંખો કેવડો હતો કે કોને ખબર છે, મને તો કાંઈ ખબર નથી, કેમ તે જોયો નહોતો, જોયો તો કયા રંગનો હતો એ અત્યારે મને કાંઈ કા, તો રંગ જોવામાં ઉપયોગ નહોતો. પંખાનો માત્ર બોધ, સામાન્ય ઉપયોગનો બોધ થયો, વિશેષ બોધ ન થયો, જ્ઞાન બોધ ન થયો, આકાર જ્ઞાન ન થયું, સાકાર જ્ઞાન ન થયું, નિરાકાર જ્ઞાન થયું. હતો એવો એક અણસાર છે, નથિંગ મોર ધેન ધેટ. સામાન્ય જણને મળીએ અને કોઈ મૂર્તિઓ જોવા ગયા હોય, બેમાં ફરક કરો ને, ઓલાની આખું સમુદ્રી શાસ્ત્ર કહી દો, વાળ આવા હતા ને, કાન આવા હતા ને, નાક આવું હતું, નેણ આવા હતા ને, દાંતની ઓલી દંતકડી આવી હતી ને, ફરાણી આવી હતી ને, ઢીકણું આવતું, ડોક લાંબી હતી કે નાની હતી ને, ટૂંકી હતી ને, ફાંદ આમ હતી ને, ઊંચાઈ આમ હતી ને, ઘાટ આવો. પણ કાકા તે એક માણાને જોયું એમાં, આ તું શું વર્ણન કરવા માંડ્યો, તારે શું ચિત્તરવો છે એને? અને આમ તો હજાર માણા છે કેવા હતા કઈ ખબર નથી, કેટલી ઊંચાઈ એવું કઈ મને ખબર ન પડે. જોવા જોવામાં ફેરમાં શું ફેર પડ્યો, આંખી નહીં હતી જોવા માટે. ઉપયોગ એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. આ બધા સિદ્ધાંતો છે, દ્રવ્યાનું યોગના સિદ્ધાંતો છે, કે બે ક્રિયા એક દ્રવ્યને ધારણ કરી શકે નહીં. એમ બે ક્રિયા બને છે ત્યારે બે દ્રવ્ય અથવા તો એક સમયને વિશે બે ઉપયોગ એ હોઈ શકે નહીં. આવા સિદ્ધાંતોના સૂક્ષ્મ જ્ઞાન દ્વારા જીવ પોતાના જ્ઞાનાવરણીય કર્મને દૂર કરી ક્ષયોપસમ દ્વારા આત્માની અચિંત્ય તાકાત છે, અનંત જ્ઞાન છે, આ આખા વિશ્વને ભેદરૂપ બનાવી અને બધા દ્રવ્યો પોતપોતાના રૂપની અંદર જીવે છે ત્યારે જીવનું અજ્ઞાન નાશ થાય છે. આ અજ્ઞાનનો નાશ થતાં સંસાર સાથેના પરિભ્રમણનો જે યોગ અજ્ઞાન એ દૂર થાય. માટે જીવ પૂદગલ એક ખેત અવગાહી દઉં, જીવ અને પૂદગલ કદાપી એક ક્ષેત્રને રોકી રહ્યા હોય તો પણ અપને અપને રૂપ કોઉં ન ટરતું હોય, પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી. અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે જડ પરિણામ અનિકો કરતા હોય પૂદગલ, દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પૂદગલ કરતા છે, કારણ કે તે દેહાદી જડ છે અને જડ પરિણામ તો પૂદગલને વિશે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ હવે જોઈતું નથી, એમ ગણીને કહે છે આચાર્ય, કહે છે ચિદાનંદ ચેતન સુભાવ આચરતું હોય. ચિદાનંદ ચેતન, ચિદાનંદ ચૈતન્ય, આનંદ સ્વરૂપ, કેવળ શુદ્ધ આનંદમય, અહમ શુદ્ધ ચિદ્રૂપોહમ, હું કેવળ શુદ્ધ ચૈતન્ય છું, જ્ઞાનમય છું, આનંદમય છું. આ મારું પરિણમન આ જ હોય. ચિદાનંદ ચેતન સુભાવ, સુભાવ એટલે પોતાનો જ સ્વભાવ, એ સિવાય બીજું કંઈ નહીં. એના સ્વભાવમાં ચૈતન્ય, જ્ઞાન, આનંદ. આ જ્ઞાન છે, ચૈતન્ય છે એ ઉપયોગરૂપ જ્ઞાન છે, અને આનંદ છે એ એનું પરિણમન છે. ફરીથી, જ્ઞાન છે એનો ગુણ છે આત્માનો, એ જ્ઞાન ગુણ સક્રિય છે એ એનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગથી જ્ઞાન ગુણ સક્રિય છે. આ બધી વસ્તુ પડી છે બધી ખબર નથી, પણ જ્યાં જ્યાં જ્ઞાન ગુણનું એપ્લાય કરીએ એટલે ખબર પડે કે આ પથ્થર છે, લાદી છે, ગ્રેનાઇટ છે, માર્બલ છે, વ્હાઇટ છે. જ્ઞાન ગુણ એનો ઉપયોગ થયો, અને જ્ઞાન ગુણનો ઉપયોગ જ્યાં પોતાની અંદર હોય ત્યાં એનું પરિણમન આનંદ, અને જ્ઞાન ગુણ પરરૂપ બની જાય ત્યાં આકુળતા. જ્ઞાન ગુણ ઉપયોગથી પરની સાથે એકરૂપ થઈ જાય, પોતાના સ્વભાવને ભૂલીને, ત્યાગ ન કરી શકે, ભૂલીને પદાર્થ સાથે એકરૂપ થઈ જાય તો કા એને રતિ હોય કા અરતિ હોય. આ શાસ્ત્રીય પરિભાષા છે. રતિ અરતિ, ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, એમાંથી આગળ વધતા ગતતા સૂળ ભાવે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ, પણ એનું સૂક્ષ્મ પરિણામ ક્યાંથી થયું? રતિ અને અરતિ. કોઈની દુકાને ગયા અને એક વસ્તુ જોઈ જ્ઞાન ગુણનો ઉપયોગ થયો, પણ સાથે ભાવ કયો આવ્યો? રતિભાવ. આ હોય તો સારું, અથવા મારે આને જ જોતું. જો વસ્તુ જોઈ જ્ઞાન ગુણ ઉપયોગમાં આવ્યો, પણ પર સાથે એને આત્મીયતારૂપ, તદાકાર રૂપ એ રીતે થયું, કષાય ભાવયુક્ત થયો, અને જેવો કષાયયુક્ત ભાવ થયો એટલે પરિણામમાં રતિ થઈ અને કા અરતિ થઈ. એથી આગળ વધીને ચાલે, કોઈ કે આમાં શું વાંધો છે, એટલે પ્રીતિ અપ્રીતિ, ગમો અણગમો, ઇષ્ટપણું અનિષ્ટપણું, આ બધા દ્વંદ્વની માત્રા વધતી જાય, અને વધતા 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 રાગ અને દ્વેષના પરિણામની અંદર આવીને ઊભી રહે. તે સમયે જે બંધાતા કર્મો છે એ કર્મોનો આશ્રવ રૂપે આ કામ કરે. જ્ઞાની કહે છે કે આત્માનો ગુણ જ્ઞાન, એ ગુણ જ્ઞાન ગુણનું પરિણમન તે ચૈતન્યમય, અને ચૈતન્યમય જો સ્વભાવમાં હોય તો એનું પરિણામ આનંદ. પરિણમન અને પરિણામ, પરિણમન જો સ્વભાવમાં હોય તો પરિણામ આનંદ, પરિણમન જો વિભાવમાં હોય, વિભાવ એટલે પર પદાર્થ સાથેનો એકરૂપ ભાવ. જીવ દેહ ભાસે છે એકરૂપે, ભાસે છે અજ્ઞાન વડે, એ ભાવ એકરૂપ ભાવ, અને એને કારણે થતી બધી પ્રવૃત્તિ આ સંસાર, એને કારણે થતી પ્રવૃત્તિ તે સંસાર, એ આકુળતાનું કારણ છે, ઉપાધિનું કારણ છે, આધીનું કારણ છે, આર્થ ધ્યાનનું કારણ છે, રૌદ્ર ધ્યાનનું કારણ છે. એનાથી ધર્મ ધ્યાન ન થાય, એનાથી ધર્મ ધ્યાન ન થાય. એટલે અહીંયા જ્ઞાની કહે છે કે જીવ અને પુદ્ગલ એક જ ક્ષેત્રને રોકી રહ્યા હોય તો પણ, હવે આ સૂક્ષ્મતા કેટલી કહે છે, એક ક્ષેત્ર એટલે આકાશના અસંખ્યાત પ્રદેશોમાં એક પ્રદેશ ઉપર જીવનો પ્રદેશ અને પુદ્ગલના પરમાણુ એકી સાથે છે. આકાશના એક પ્રદેશ ઉપર જીવનો પ્રદેશ, જીવના પ્રદેશ અને પુદ્ગલના પરમાણુઓ, કારણ કે આકાશનો ગુણ અવકાશ આપવાનો છે, એ એકી સાથે એટલે એક જ ક્ષેત્રાવગાહી. આ શાસ્ત્રીય શબ્દ છે કે જીવ અને જળ એક ક્ષેત્રાવગાહી છે, દેહ અને જીવ એક ક્ષેત્રાવગાહી છે, એક જ ક્ષેત્રમાં સાથે રહ્યા છે. કેટલા બધા સાથે હશે એ રહ્યા હોય તો પણ, જ્ઞાની કહે છે તો પણ, પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, જેથી કરીને જીવ જળ થતો નથી અને જળ જીવ થતો નથી. જીવ જળ થતો નથી, જળ જીવ થતો નથી. જીવ અને જળ, જીવમાંથી જળ થાય. જળથી ચેતનની પજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જળ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. ત્રણેય કાળની અંદર આ બંને પોતપોતાના ભાવમાં જ છે. આ સિદ્ધાંત જબરજસ્ત સિદ્ધાંત શાસ્ત્રની પરિભાષામાં ગૂંથાયેલો અને કૃપાળુદેવે આવી રીતે આત્મસિદ્ધિમાં સહજ રૂપે દોહરામાં વણીને ગૂંથી નાખ્યો. ત્રિકાળા બાધિત દ્રવ્યનું યોગના અગમ્ય એવા સિદ્ધાંતો કેવા સુગમ, કેવા સરળ, કેવા આમ ભાવવાહી, અર્થ ભાવની સાથે આત્મસિદ્ધિ એકાકાર થઈને બોલીએ એટલે આત્મસિદ્ધિમાં શબ્દ બોલાય પણ અર્થની ધારા વહે, જ્ઞાન ધારા જીવની અંદર ઉપરથી નીચે ચાલી જાય એવી આત્મસિદ્ધિ રોમે રોમની અંદર જાગૃત થઈ જાય. એ જ્યારે બોલીએ ત્યારે ભિન્ન જ્ઞાન ભેદ જ્ઞાન થતું જ જાય. અદભુત છે આ કાળની અંદર પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ આપી, વિતરાગના મૂળ માર્ગને અવતરિત કરી દીધો ભેદભાવ વિના. અનેક લોકોએ શાસ્ત્રની અનેક પ્રકારની ગૂંચવણ જટિલતા તર્ક યુક્તિ વિતર્ક વિતંબણા કંઈક કરી કરીને માર્ગને ગૂંચવી માર્યો, જટિલ કરી દીધો. માર્ગનું તત્વ તો એમને હતું પણ માર્ગને એવો ક્લિષ્ટ બનાવી દીધો. આ પુરુષ આ ધરતી ઉપર આવીને એને મોક્ષ માર્ગને સરળ બનાવી દીધો. જે આત્માર્થી જીવો છે, જે જિજ્ઞાસુ જીવો છે, જેને મોક્ષ સાધ્ય કરવો છે એને કહ્યું કે બાકીની બધી ઝંઝટને ભૂલી જાઓ, ફોરગેટ ઓલ ધીસ થિંગ્સ. આ બધી જાળમાં કોઈએ ફસાવાની જરૂર નથી, આને કોઈ અંદર જવાની જરૂર નથી. બધા ભેદ ભાંગા પ્રભેદ આ બધા નય નિક્ષેપ ઘણું છે પણ વાતને ગૂંચવે એ ઉપકારી તત્વ નથી. વસ્તુને સરળ કરે, વસ્તુને આત્મસાત કરાવે, પદાર્થનો યથાર્થ બોધ કરાવે એ ઉપદેશ એ જ જીવને કલ્યાણકારી છે, એ જ જીવને ઉપકારી છે. બાકીનું બધું છે ઊંચું પણ કામનું શું, છે ઊંચું પણ કામનું શું, શું કામનું. તો જીવે જ્યારે આ કાળની અંદર આયુષ્ય અલ્પ, આપણો પુરુષાર્થ અલ્પ અને કર્મનું બાહુલ્ય વધારે એવા સમયની અંદર એને પ્રયોજનભૂત કામ કરવું જોઈએ, પ્રયોજનભૂત પુરુષાર્થ કરવો જોઈએ. અત્યારે પથ્થર સાથે પહાડ સાથે માથા પછાડીને માર્ગ કાઢવાની વાત દૂર કરી અને કોઈ જ્ઞાની પુરુષે કેળી આપી હોય તેમાં ચાલ્યા જવું જોઈએ. માથા પછાડવા તું મરી જઈશ વર્ષે ને એક તો તારા માથામાં એટલી તાકાત નથી, તારી પાસે એટલો સમય નથી. પછી સિરીને ફરાદની વાર્તા લઈને બેસીશ મથાણો માનો કે એણે આમ કર્યું, પથ્થરમાંથી નહેર કરીને જે કરી એ કરી ગયું, બધું ભૂલી જાય. એ બધી કાલ્પનિક, ઓલ ઇઝ ફિક્શન, કાંઈ થાય નહીં, કાંઈ વળે નહીં તારું. એ જંતર મંતર બગાડવા વાળો શેણી બીજાણ એ મુખ અને આ જંતર કર ને તો મરી રહીશ કે આ તો જંતરે તૂટી જશે ને તું તૂટી જઈશ, અમે તો પાડિયા થઈ જશું. એ બધી કથાઓ છે ભાઈ, સાંભળવી બહુ મીઠી લાગે. નવલકથાઓ સુરવીર કથાઓ જે જ્ઞાની કે છે મોક્ષનો માર્ગ તો સમયે સમયે પરિણામ આપે. આ માર્ગે ચાલ, સમયે સમયે શાંતિ સમતા સમાધિનો અનુભવ થાય અને તને થશે કે રોજ એક પગલું આગળ વધું છું પણ હું મોક્ષની સમીપ જાઉં છું, હું એની નિકટ જાઉં છું. એનું ટેસ્ટિંગ મને મળે છે, ફલશ્રુતિ મળે છે, અનુભૂતિ મળે છે. એ પ્રકારે માર્ગને ટૂંકો કરવો. એક જ ક્ષેત્રમાં હોવા છતાં પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, તેથી કરીને જ એમ કહીએ છીએ કે આ જ્ઞાની કે છે, જો સાંભળો અમે કહીએ છીએ કે શું કહે છે કે દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કરતા છે. દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કરતા છે. હવે ફરી આપણું ટેસ્ટિંગ, સવારથી સાંજ સુધી, જન્મ ત્યારથી અત્યાર સુધી જે જે પરિણામ થયા એ દેહાદિકે કરીને થયા કે આત્માદિકે કરીને થયા. જ્યાં આપણને હરખું લાગ્યું, ક્યાંક ન લાગ્યું, ક્યાંક મુશ્કેલી પડી, ક્યાંક ગમ્યું, ક્યાંક ન ગમ્યું, જે હોય જે પરિણામ આપણે વિચારીએ, કેટલા પરિણામ, અનંત પરિણામ કર્યા આપણે, અથવા રોજનો વિચાર કરીએ તો રોજના અસંખ્યાત પરિણામ કરીએ, એ પરિણામ દેહાદિકે કરીને થાય છે કે સ્વભાવે કરીને થાય છે. જ્ઞાની કહે છે દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કરતા છે. એનો કરતા કોણ? પુદ્ગલ, ચેતન નહીં, ચેતન નહીં તેનું પરિણમન કેવું? અચેતન. કારણ કે તે દેહાદિ જડ છે, કારણ કે તે દેહાદિ જડ છે. અને જડ પરિણામ તો પુદ્ગલને વિશે છે, જડ પરિણામ ચેતનને વિશે હોઈ શકે નહીં. જ્યારે એમ જ છે, જો આમ જ વસ્તુ સ્થિતિ છે કે દેહાદિ કે કરીને જ પરિણામ થાય છે, એ પરિણામનો કરતા પુદ્ગલ છે અને દેહાદિ એ તો પુદ્ગલ સ્વરૂપ છે, અને આવું જડ પરિણામ તો પુદ્ગલને વિશે હોય ચેતનને વિશે ન હોય, જો એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે. જો ઇફ ધીસ ઇઝ અ ફેક્ટ, આ વિજ્ઞાન એ સાયન્સ ઓફ ટ્રુથ, પણ આ સાયન્સ ઓફ ટ્રુથ આ વિતરાગ વિજ્ઞાન છે. પદાર્થ વિજ્ઞાન તો આજે કંઈ કહે અને આવતીકાલે કંઈ જુદું કહે પણ ખરું, કારણ કે પદાર્થ વિજ્ઞાનમાં એમ કહે છે કે નથિંગ ઇઝ ફાઇનલ. નોબેલ પ્રાઇઝના વિજેતાઓ એવા પદાર્થ વિજ્ઞાનના મહાન વૈજ્ઞાનિકો, એની પરંપરાની અંદર એક જ વાત આવે કે નથિંગ ઇઝ ફાઇનલ, એવરીથિંગ ઇઝ સબ્જેક્ટ ટુ કરેક્શન. કંઈ ને કંઈ બધામાં હજી કંઈ શોધ નવી થઈ શકે છે. અમે જે કહીએ છીએ તે અંતિમ સત્ય નથી, અને આ જ પદાર્થ વૈજ્ઞાનિકનું લક્ષણ છે. જો કોઈ વૈજ્ઞાનિક એમ કે હું કહું એ જ ફાઇનલ છે, તો સમજી લઉં કે એ વૈજ્ઞાનિક નથી. વિતરાગ વિજ્ઞાનની વિશેષતા શું? એવરીથિંગ ઇઝ ફાઇનલ, એવરીથિંગ ઇઝ ફાઇનલ. વોટ વી હેવ ટુ ડીટો, જે ફાઇનલ થયું છે એને ફાઇનલના રૂપમાં સમજી શકવાની શક્તિ પ્રાપ્ત કરવી, તે મારું કામ. એ કે ફાઇનલને હું ફાઇનલ સમજું, સર્વજ્ઞની વાતને હું પૂર્ણતા પૂર્ણતા પામીને પૂર્ણ સમજું કે નહીં પૂર્ણ છે, નથિંગ એલ્સ. આમાં કાંઈ ઉમેરી શકાય એમ નથી, આમાં કાંઈ ઘટાડી શકાય એમ નથી. આ સત્ય છે એન્ડ ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ. એટલે પછીના બધાય વિતરાગ વિજ્ઞાનીઓ શું કરે? ડિટ્ટો ડિટ્ટો ડિટ્ટો. જે મહાવીરે કહ્યું શ્રીમદ રાજચંદ્ર કે એ જ અમારો માર્ગ છે. મહાવીર એમ કે જે અનંતા તીર્થંકરોએ કહ્યું એ જ આત્માની શાશ્વત મુક્તિનો માર્ગ છે. કોણ અનંતા? કોણે પેલો કોણ? પેલો કોણ? શું કીધું એને? લાવો, અમારે સંશોધન કરવું છે. ધીસ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ કરેક્શન, ધીસ નોટ સબ્જેક્ટ ટુ ચેન્જ, ધીસ નોટ સબ્જેક્ટ ટુ એમેન્ડમેન્ટ. ઇટ્સ ફાઇનલ. વોટ વી હેવ ટુ ડુ, ડિટો ઇટ. અને એમાં કંઈ ગરબડ થાય તો સમજી લઉં કે ઇટ ઇઝ અવર ઇમ્પરફેક્શન, આ આપણી અપૂર્ણતા છે. આને કહેવાય સનાતન, આને કહેવાય શાશ્વત માર્ગ. મોક્ષનો માર્ગ શાશ્વત છે, આત્માની મુક્તિનો માર્ગ શાશ્વત છે, સનાતન છે. ત્રણ કાળમાં આ જ છે, બીજો નથી. પરમ કૃપાળુ દેવે પત્રાંક 55માં કહ્યું મોક્ષના માર્ગ બે નથી. જે માર્ગે રામ મોક્ષે ગયા એ જ માર્ગે મહાવીર ગયા, અને જે માર્ગે મહાવીર ગયા એ જ માર્ગે કૃષ્ણ જશે. જગતમાં જેટલા પરમ તત્વને પામેલા આવા મહાન સાધકો છે, પરમ તત્વના ઉપાસકો છે, આ બધાની મુક્તિનો માર્ગ તો એક જ છે. અનંત ચોવીસી જિન નમો સિદ્ધ અનંતા ક્રોડ, જે મુનિવર મુગતે ગયા વંદુ બે કરોડ જોડ. આ બધા જ અમારા વૈજ્ઞાનિકો, એ બધા જ એક જ માર્ગે ચાલીને મોક્ષે ગયા છે. આત્માના સ્વભાવની અંદર સ્થિત થાય એથી જ મોક્ષે જવાય. સ્વભાવથી વિભાવમાં રહીને જ્યાં સુધી પરિણમન થયા કરે ત્યાં સુધી સંસારનું પરિભ્રમણ થાય. હિસાબ સીધો, ગણિત સીધું, કોઈ શોધખોળ કરવાની હવે જરૂર નથી. એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ, ત્રિકાલા બાધિત સત્ય. એટલે આપણે ત્યાં કહ્યું આ સત્ય છે. સર્વજ્ઞને જે ઉપલબ્ધ થયું તે સત્ય છે. છદ્મસ્થની જે ઉપલબ્ધિ છે તે સાપેક્ષ સત્ય છે. સત્ય ખરું, સર્વ છદ્મસ્થએ કહેલું સત્ય ખરું, પણ સાપેક્ષ છે. મારું ને તમારું બધાનું સત્ય છે, કોઈ ખોટું નથી કહેતું. જેને જેટલું સમજાણું, જેને જેટલી સમજમાં આવ્યું એટલું કહે છે. નાનું બાળક પણ જે કહે છે એ આપણને લાગે ખોટું, એ આપણી અપેક્ષાએ ખોટું, એની અપેક્ષાએ એ સાચું બોલે છે. 4 વર્ષનું બાળક બોલે કે ના અહીંયા ન જવાય, અહીંયાથી આમ થાય, આપણને કાંઈ ન થાય, પણ હવે છોકરો આમ કહે છે, પણ છોકરો કે જે ખોટું બોલે છે, સમજે છે, કઈ કહે છે કઈ, એવો અવગુણ તો આપણામાં છે, એનામાં તો નથી. એ પણ સાચું જ કહે છે. સત્ય 2 વર્ષના બાળકનું પણ એટલું જ છે, અને આવા જબરજસ્ત વૈજ્ઞાનિકનું છદ્મસ્ત છે એનું પણ સત્ય છે. પણ જ્ઞાની કહે છે એ સાપેક્ષ સત્ય છે, અને જે સર્વજ્ઞ છે એનું સત્ય નિરપેક્ષ છે. નિરપેક્ષ સત્ય, એમાં કોઈ અપેક્ષા નહીં. ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ ટ્રુથ. અવર્સ ઇઝ એ રિલેટિવ ટ્રુથ. અવર્સ ઇઝ એ રિલેટિવ ટ્રુથ. એટલે કે છે કે પછી